पारस रूपी जीव है, लोह रूप संसार। पारस रूपी जीव है, लोह रूप संसार। पारस से पारस भया, परख भया टकसार। पारस से पारस भया, परख भया टकसार। परख भया टकसार। पारस रूपी जीव है, लोह रूप संसार। पारस रूपी जीव है, लोह रूप संसार। पारस से पारस भया, परख भया टकसार। पारस से पारस भया, परख भया टकसार। परख भया टकसार। प्रभु ने अपने जुदा जुदा નામથી ઓળખતા થયા છીએ એટલે મનમાં ઘણો ગોટાળો આપણને થાય છે. કબીર સાહેબે આપણને આત્મા અને પરમાત્મા બંને વિશે સભાન કર્યા. શરીરમાં જે બદ્ધ જીવ છે તેમને એમણે આત્મા કહ્યો, અને શરીરની બહાર જે ચૈતન્ય શક્તિ છે તેને એમણે પરમાત્મા કહ્યો છે. એટલે આપણા મનમાં હવે સ્પષ્ટ વાત થઈ જવી જોઈએ કે જે જીવ છે શરીરની અંદર ચૈતન્ય શક્તિ છે તે આત્મદેવ છે. આ સાખીમાં કબીર સાહેબ આપણને કહે છે કે પારસ રૂપી જીવ હે, આ જે આત્મસ્વરૂપ આપણું છે, આપણો આત્મદેવ છે, એ પારસ મણી જેવો છે. પારસ મણી એ એવો એક મણી છે કે જેના સ્પર્શથી લોખંડ સુવર્ણ બની જાય, લોઢું હોય એ સોનું થઈ જાય. આ પારસમણી જે જીવનો પારસમણી છે, આત્મદેવ છે, એવો જ પારસમણી છે. કબીર સાહેબ કહેવા માગે છે આ જે લોહરૂપ સંસાર છે એ સંસાર આપણને એને કારણે જીવવા જેવો લાગે છે, ભોગવવા જેવો લાગે છે. ગુરુદેવ યોગેશ્વરજી પણ અત્યારે આપણને એવું જ કહી ગયા કે આ જીવન જીવવા જેવું છે. આ જીવન જીવવા જેવું છે એમ ક્યારે લાગે? જ્યાં સુધી આપણા શરીરમાં જીવ છે, આત્મા છે, અને સમજણ છે કે એ પારસમણી સ્વરૂપ છે, તો જે અસાર સંસાર લાગે છે, આ દુઃખમય સંસાર લાગે છે, લોઢા જેવો કપરો લાગે છે આ સંસાર, તે જીવવા જેવો લાગે છે, ભોગવવા જેવો લાગે છે. આપણા મનમાં આત્માનો ભાવ આવ્યા પછી, મનને આત્માનો રંગ લાગ્યા પછી મનની માન્યતાઓ બદલાઈ જતી હોય છે. જે મન આ સંસારમાં દુઃખોથી કંટાળી જાય છે, આપદાથી કંટાળી જાય છે, આપઘાત કરવાનો વિચાર કરે છે, તે મન જ્ઞાનની કણિકા એને પ્રાપ્ત થયા પછી, પોતાના જીવ સ્વરૂપનો ખ્યાલ આવ્યા પછી, આત્માનું ભાન થયા પછી, શરીરમાં આત્મભાવ જાગ્યા પછી, આ મનને જે મરવાના વિચારો આવતા હતા, મૃત્યુના વિચારો આવતા હતા, તે મનમાં એકદમ ફેરફાર થઈ જાય છે. અને પછી મન જીવવાની ઈચ્છા કરે છે, એની જીજીવિષા વધારે સારી બને છે. તો આ જે જીવરૂપ પારસમણી છે, અથવા તો પારસમણી જેવો આ જીવ છે, આત્મા છે, તેના સંપર્કમાં આ સંસાર પણ લોઢા જેવો હોવા છતાં સુવર્ણનો બની જાય છે. એમાં કંઈક આપણને સારરૂપ લાગે છે કે આપણું જીવન એમને આવ્યું નથી, આ સંસારમાં આવવાનું કોઈ ચોક્કસ કારણ છે. આપણે આ સંસારમાં આવ્યા પછી આપણા આત્માનું કલ્યાણ આપણે કરવાનું છે એનો ખ્યાલ આવે છે, એવી જાગૃતિ આવે છે, એવી સાવધાની આવે છે. એટલા માટે કબીર સાહેબ કહે છે કે જીવરૂપ સંસાર હે, અરે જીવ પારસરૂપી જીવ હે, પારસરૂપી જીવ હે, લોહરૂપ સંસાર, સંસાર લોઢા જેવો છે. તો પારસ સે પારસ ભયા, ભાઈ પારસમણીથી સુવર્ણ બને એ તો સમજી શકાય. કબીર સાહેબ અહીંયા એક નવીનતા આપણી આગળ રજૂ કરે છે કે પારસમણીથી સુવર્ણ બને લોઢું એ તો સમજી શકાય, પણ આ પારસમણીનું જ્ઞાન થવાથી પરખ ભયા ટકસાર, પરખ એટલે જ્ઞાન, પરખ એટલે જ્ઞાન, એનું ભાન થવા પછી, એનું જ્ઞાન થવા પછી, એને જાણ્યા પછી પારસ સે પારસ ભયા, આ તો સુવર્ણની જગ્યાએ ખુદ પારસ બની જાય છે. આ એક નવીનતા છે. પારસ સે પારસ ભયા, સંસાર જે લોઢા જેવો છે એ સુવર્ણનો બની જાય એ તો સમજી શકાય, પણ જે મન આપણું આ સંસારની અંદર રમણ રહેતું હતું, દુઃખોનો અનુભવ કરતું હતું, આપત્તિઓનો અનુભવ કરતું હતું, મરવાના વિચારો કરતું હતું, એને ભય લાગતો હતો, એને રડવું આવતું હતું, આ બધું જે થતું હતું, એ મન ખાલી સુવર્ણ નથી બની જતું, પણ એ મન ખુદ પારસ બની જાય છે. આ અદ્ભુત પારસમણી કહેવાય આ જીવનો. આત્મજ્ઞાન થયા પછી આ મનની અવસ્થામાં ઘણો બધો ફેરફાર થઈ જાય છે. જે મન આપણને શરૂઆતમાં આ માર્ગે જવા માટે પણ કષ્ટ આપે છે, કંટાળો આપે છે, તે મન ઉન્મન બની જાય છે, ઊંચામાં ઊંચું મન બની જાય છે, સારામાં સારું મન બની જાય છે, સુવર્ણનું બની જાય છે. એટલું જ નહીં પણ જેમ જેમ આત્મભાવ શરીરમાં વધતો જાય છે, જેમ જેમ આત્માનું જ્ઞાન દ્રઢ થતું જાય છે, જીવભાવ ઘટતો જાય છે, શરીરભાવ ઘટતો જાય છે અને આત્મભાવ વધતો જાય છે, તેમ તેમ મન પારસ બનતો જાય છે, ખુદ પારસમણી બનતો જાય છે. પારસ સે પારસ ભયા, આ જે જીવ હતો ત્યાં સુધી, જ્યાં લગી આત્મા, જ્યાં લગી આ શરીરમાં આત્મા છે, ત્યાં લગી હરી હરી તું કે એવું ભજન આપણે ગાઈએ છીએ, તેમ જ્યાં લગી આ જીવ શરીરની અંદર છે, ત્યાં લગી જો આ મન બરાબર સમજી જાય તો એ મન ખુદ પારસ બની જાય છે, પારસમણી બની જાય છે, અદ્ભુત બની જાય છે, એને કબીર સાહેબ ઘણીવાર ઉન્મન કહે છે, ઊંચામાં ઊંચું મન, ઉન્મન. અત્યારે સંસારમાં રત રહેનારું મન નીચામાં નીચું મન છે, એમાં ઈચ્છાઓ જાગે છે, તૃષ્ણાઓ જાગે છે, વાસનાઓ જાગે છે, લોભ જાગે છે, કામ જાગે છે, ક્રોધ જાગે છે, બધું જાગે છે. પણ આત્મજ્ઞાન થયા પછી આ મન પારસમણી બની જાય છે, પછી એમાં કામ ક્રોધ મર લોભ મોહ મત્સર એવા ભાવો જાગતા નથી, અને તે દૈવીકરણ પામે છે. બધા ભાવો એ બધી શક્તિ શરીરની અંદર દૈવીકરણ પામે છે, ઉદાત્તીકરણ પામે છે, સબ્લિમેશન અંગ્રેજીમાં કહીએ, સબ્લાઇમ થઈ જાય છે બધું. તો પારસ છે પારસ ભયા, પારસ મણીથી એટલે જીવ પારસ મણી છે, તેના જ્ઞાનથી પરખથી, પરખ ભયા ટકસાર, ટકસાર એટલે ઊંચામાં ઊંચી સ્થિતિ, ઊંચામાં ઊંચી સ્થિતિ કે જ્યાં સુખ પરમ સુખ જ છે, ઊંચામાં ઊંચું પદ તે ટકસાર, પરમ ગતિ પરમ સુખ એ મન માણતું થઈ જાય છે. પારસમણીના સંપર્કમાં આવ્યાથી લોઢું સુવર્ણ બની જાય છે, એ તો બરાબર છે. આપણું મન પણ પહેલાં તો સુવર્ણ બની જાય છે, પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી એ મન પારસમણી બની જાય ખુદ. આ એક નવીન વાત કબીર સાહેબે આપણને કરી. એટલે આત્માની જે અગાઉ સાખીઓમાં આપણે સમજી ગયા વાત કે જે મૃગ વન વન ઢૂંઢે છે કસ્તુરીની, તે કસ્તુરી તેના શરીરમાં છે તેનું ભાન નથી, અને આખરે એ મૃગ કસ્તુરી ઢૂંઢતું ઢૂંઢતું શિકાર બની જાય છે કોઈ શિકારીનો અને મરી જાય છે, તેવી આ જીવની દશા ન થાય, કાળ એનો શિકાર નહીં કરે આ જીવનો, તે પહેલાં કબીર સાહેબ આપણને ચેતવણી આપે છે કે સાવધાન, આ જીવ પારસમણી જેવો છે, એનું જ્ઞાન તમે પ્રાપ્ત કરો તો તમારું મન આ સંસારમાં દુઃખ સુખનો અનુભવ કરશે તો તેને એને એનો સ્પર્શ પણ થશે નહીં, એ સુખ દુઃખથી પર થઈ જશે, તમારું મન પારસરૂપ ખૂબ બની જશે અને જીવન જીવવા જેવું લાગશે. ત્યાર પછી એની સ્થિતિ ઊંચામાં ઊંચી થઈ જશે, પરમ સુખ માણતો થઈ જશે. કબીર સાહેબ આ સાખીમાં આટલું કહીને આપણને ફરીથી આપણા શરીર તરફ ધ્યાન દોરે છે, આપણું શરીરને સમજવા માટે આપણને ફરજ પાડે છે કે આ શરીરની અંદર આવો પારસ મણી રહેલો છે, એમ આવું મન રહેલું છે. એટલે હવે ત્યાર પછીની સાખીઓમાં કબીર સાહેબ આપણને શું કહે છે તેનો વિચાર કરીશું. દેહી માહી વિદેહ હે, દેહી માહી વિદેહ હે, સાહેબ સુરતી સ્વરૂપ, સાહેબ સુરતી સ્વરૂપ, અનંત લોક મે રમી રહા, અનંત લોક મે રમી રહા, જાકે રંગ ન રૂપ, જાકે રંગ ન રૂપ. દેહી માહી વિદેહ હે, સાહેબ સુરતી સ્વરૂપ, દેહી માહી વિદેહ હે, સાહેબ સુરતી સ્વરૂપ, અનંત લોક મેં રમી રહા, જાકે રંગન રૂપ, અનંત લોક મેં રમી રહા, જાકે રંગન રૂપ, જાકે રંગન રૂપ. કબીર સાહેબ આપણને આત્માની વાત કરી, આ સાખીમાં એ આત્મા અંગે વિશેષ વાત કરે છે. શરીરમાં આત્મા રહેલો છે, ક્યાં રહેલો છે, કેવી રીતે રહેલો છે એ જાણવાની દરેક જીવને ઈચ્છા થશે. તેનો ખ્યાલ કરીને કબીર સાહેબ આ સાખી આપણને વધારે માર્ગદર્શન આપવા માટે જણાવે છે કે દેહી માહી વિદેહ હે. વિદેહ જે આત્મા જે છે ને એ દેહ વગરનો છે. વિદેહ એટલે દેહ વગરનો, દેહ વગરનો આત્મા છે. પણ એ દેહમાં રહે છે. દેહી માહી વિદેહ હે, રહે છે દેહમાં પણ પોતે દેહ વગરનો છે. અને તે કેવી રીતે રહે છે, તે ક્યાં રહે છે? તો કે સાહેબ સુરતી સ્વરૂપ. એ જે વિદેહ છે તે સાહેબ છે, એ પરમાત્મા છે, એ સૃષ્ટિનો સર્જનહાર છે, એ સૌનો આધાર છે, સૌનો આદિ છે. એના વગર, એના વિના સૃષ્ટિનું સર્જન શક્ય નથી. એના અસ્તિત્વથી આખું જગત ભર્યું ભર્યું લાગે છે. વાત સાચી છે. આપણા દેહમાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી આ સંસાર પણ આપણને ભોગવવા જેવો લાગે છે. આ બધું જ સારું લાગે છે આપણને. એના અસ્તિત્વથી જ આખું જગત જીવંત જાણે લાગે છે. એ વાત સાચી છે. એ સાહેબ છે. કબીર સાહેબ એને સાહેબ કહે છે. સાહેબ એટલે પરમાત્મા, સૃષ્ટિનો સર્જનહાર. તે સુરતી સ્વરૂપ છે. એ કયા સ્વરૂપે રહેલો છે શરીરમાં? તો કે સુરતી સ્વરૂપ. સુરતી એટલે ચિત્ત સ્વરૂપ, મન સ્વરૂપ. ચિત્ત કે મન જેને આપણે કહીએ છીએ તેને પણ દેહ નથી, તે પણ દેહ વગરના જ છે. એને દેહ નથી છતાં તે છે એવો બધાએ સ્વીકાર કરવો પડે છે. ભૂખ કોને નથી લાગતી? બધાને લાગે. પ્રાણી માત્રને ભૂખ લાગે તો ભૂખ લાગે એટલે ખાવું જ પડે. તો કે જરૂર, ત્યાં ચિત્ત છે, ત્યાં મન છે, મનની હાજરી છે, તેથી એને ભૂખ લાગી. તો ચિત્ત અને મનને જાણવા માટે આપણને તરત ખ્યાલ આવી જાય છે કે આપણને ભૂખ લાગે, તરસ લાગે, ત્યારે આપણે તરત તે અંગે ખોરાક શોધવા માંડીએ છીએ. એટલે કોઈ ડૉક્ટરને એમ કહીએ આપણે કે ડૉક્ટર સાહેબ, તમે હજારો મળદા તો ચીર્યા, તો આ ચિત્ત કે આ મન કેવું છે તે તો કહો, શરીરમાં ક્યાં રહેલું છે તે તો કહો. ત્યારે ડૉક્ટર કહે છે કે ભાઈ, અમે હજારો મળદા ચીરીએ તો પણ આ ચિત્ત કે મન અમારા હાથમાં આવતું નથી, કારણ કે એને કોઈ આકાર નથી, દેહ નથી. અને છતાં અમારે માનવું પડે છે કે તે છે. ડૉક્ટર પણ એનો સ્વીકાર કરે છે. એ ચિત્તને મન ઉપર તો આજે એક આખી વિજ્ઞાનની એક શાખા જગતમાં વિકાસ પામેલી છે. સાયકોલોજી, માનસ વિજ્ઞાન, ઘણું બધું સંશોધન ચાલે છે એમાં. જે દેહ નથી, દેહ વગરનો છે એ મન, એ ચિત્ત, એ મન માણસનું અગત્યનું સાધન છે. માણસના શરીરમાં એ મન ન હોય તો આ શરીરની કિંમત એકદમ ઘટી જાય. અત્યારે મારું મન ઠેકાણે હોય તો મારી કિંમત, મારું મન ખસી ગયું હોય તો મારી કંઈ કિંમત નહીં મળે. મારા ઘરમાં પણ મારી વેલ્યુ નથી. લોકો થૂ થૂ કરે. ગમે એટલો ભણેલો હોય ને, ગમે એટલો પંડિત થયેલો હોય ને, પણ તેનું મન જો ઠેકાણે ન રહ્યું તો તેની આજ સંસારમાં કોઈ કિંમત નથી. તેને બધા ખૂણામાં બેસાડી દે છે. તો એ અગત્યનું સાધન થયું શરીરનું. એ રહે છે શરીરમાં, દેહમાં, પણ દેહ વગરનું એ પણ છે. તો એ અગત્યનું સાધન છે, કારણ કે એના દ્વારા જ આ જે વિદેહ સ્વરૂપ આત્મા છે તેને તેનું પણ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. એ ઠેકાણે મન હોય તો જ આત્માને પણ જાણી શકાય, આત્માને પણ જાણી શકાય. એટલા માટે મન બહુ અગત્યનું સાધન થયું. તે મન ને કબીર સાહેબ અહીંયા સુરતી શબ્દ વાપરે છે. સુરતી સ્વરૂપ જે વિદેહ આત્મા જે છે, શરીરમાં દેહ વગરનો આત્મા રહેલો છે આ દેહની અંદર, તેનું સ્વરૂપ કેવું છે? તો કે સુરતી સ્વરૂપ, મનના જેવું તેનું સ્વરૂપ છે. મનના જેવું સ્વરૂપ છે. આત્માને અને મનને તમે બહુ જ ઝીણવટપૂર્વક તપાસો તો જુદા પાડી શકો એવા છો. તે સુરતી સ્વરૂપ જ છે, ચિત્ત સ્વરૂપ જ છે. એટલે સાહેબ સુરતી સ્વરૂપ એમ કહ્યું. આ જે દેહ વગરનો આત્મા દેહમાં રહેલો છે તેનું સ્વરૂપ ચિત્તના જેવું છે. અગાઉની એક સાખીમાં આપણને કબીર સાહેબે સુગંધ સાથે આત્માને સરખાયો છે કે ફૂલમાં જેમ સુગંધ છે તેમ આ શરીરમાં આત્મા છે. શરીર અને ફૂલ આકારવાળા છે, રંગવાળા છે, પણ જે અંદર સુગંધ છે તેનો કોઈ આકાર નથી, તેનો કોઈ રંગ નથી, અને છતાં જે છે એમ આપણે બધા અનુભવીએ છીએ. તેમ આ શરીરમાં જે આત્મા છે તેનો આપણે માત્ર અનુભવ કરીએ છીએ, તેને જોઈ શકતા નથી. એ આ આંખથી, સ્થૂળ આંખોથી એનું દર્શન આપણે કરી શકતા નથી. એટલા માટે અહીં આ સાખીમાં કબીર સાહેબ એને સુરતી સ્વરૂપ ગણાવે છે. સાહેબ સુરતી સ્વરૂપ. અને આ જે સાહેબ જે છે એ સાહેબ ખાલી શરીર ઉપર રાજ કરે છે એવું નથી, શરીર ઉપર જ એનું વર્ચસ્વ એવું નથી. અનંત લોક મેં રમી રહા, એનું વર્ચસ્વ, એનો પ્રભાવ એ સૃષ્ટિનો સર્જાનાર હોવાથી સમગ્ર બ્રહ્માંડમાં એનો પ્રભાવ પથરાયેલો છે, સમગ્ર સૃષ્ટિમાં એનો પ્રભાવ પથરાયેલો છે. એટલે અનંત લોક મેં રમી રહા. આ જે આત્મસ્વરૂપ છે તે આત્મસ્વરૂપને શરીરમાં કેદ છે ત્યાં સુધી આપણે એને આત્મા કહીએ છીએ. બાકી શરીરની બહાર જે વિશ્વ ચૈતન્ય વ્યાપેલું છે તેમાં ને એમાં કશો ફરક નથી, કબીર સાહેબ કહેવા માગે છે. જાકે રંગ અને રૂપ, એને કોઈ રંગ પણ નથી, એનો કોઈ રૂપ પણ નથી, આકાર પણ નથી. એ વિશ્વ ચૈતન્ય પોતે જ છે, માત્ર શરીરમાં કેદ છે. વિશ્વ ચૈતન્ય શરીરમાં છે તેને આપણે આત્મા કહીએ છીએ, પણ જે શરીરની બહાર વિશ્વ ચૈતન્ય છે તેને આપણે જુદા નામથી ઓળખવું હોય તો ઓળખી શકીએ. તેને આપણે પરમાત્મા કહી શકીએ કે જેને રંગ અને રૂપ નથી. અનંત લોકમાં એનો પ્રભાવ પથરાયેલો રહે છે. તે જ પરમાત્મા છે, એ સૃષ્ટિનો સર્જનાર છે. એટલે આ કબીર સાહેબ આત્માનું વિશેષ ચર્ચા કરતા કહે છે આપણને કે એ સાહેબ છે, એ પરમાત્મા છે. જાકે મુહ માથા નહીં, નાહી રૂપ કરૂપ. જાકે મુહ માથા નહીં, નાહી રૂપ કરૂપ. પુહુપ બાસતે પાતરા, પુહુપ બાસતે પાતરા. ઐસા તત્વ અનૂપ, ઐસા તત્વ અનૂપ. जाके मुह माथा नहीं नाही रूप करूप जाके मुह माथा नहीं नाही कूपर रूप करूप पुप बासते पात्रा ऐसा तत्वनूप पुप बासते पात्रा ऐसा तत्वनूप ऐसा तत्वनूप। कबीर साहेब आत्मा ने हवे आपने वधारे समझण अपार प्रयत्न करे छे आत्मा नी। कबीर साहेब देह वगरनो आत्मा छे एम तो कही गया, पण एने केवी रीते जाणवू एनी चावी छे आ तत्व स्वरूपे जाणवू। आ लींबु छे એ લીંબુમાં વિટામિન સી છે, કેવી રીતે રહેલું છે, તત્વ સ્વરૂપે રહેલું છે, આ વિજ્ઞાન આપણને એમ સમજાવે છે કે ઇટ ઇઝ નોટ વિઝિબલ, એ ફિઝિકલ એન્ટિટી નથી, વિટામિન સી ફિઝિકલ એન્ટિટી નથી કે આપણે આંખથી એને જોઈ શકીએ, એ તો એક તત્વ છે, તત્વ છે, તત્વને આપણે પામી શકીએ અને એ તત્વને ખોરાકમાં લઈએ તો વિટામિન સી આપણા શરીરમાં કામ કરતું આપણને નજર પડે છે, અનુભવાય છે આપણાથી। તો વિટામિન સી જેમાં જેમાં રહેલું છે તે બધાના આકાર છે, લીંબુનો પણ આકાર છે, રંગ છે, તેનું સ્વરૂપ છે, પણ એ જે સી જે છે વિટામિન સી એ જે તત્વ છે એ તત્વને કોઈ આકાર નથી, કોઈ રંગ નથી। આપણા શરીરમાં આત્મા એ રીતે તત્વ સ્વરૂપે રહેલો છે, તત્વ સ્વરૂપે રહેલો છે, એ છે એની ખાતરી આપણને થાય છે। આંખ જોવાનું કામ કરે તેથી, કાન સાંભળવાનું કામ કરે તેથી, મોડું બોલવાનું કામ કરે તેથી, એ છે એની ખાતરી થાય છે, તેથી એને કોઈ આકાર નથી, ખાતરી થાય છે, એને મોડું નથી, માથું નથી, કોઈ સારું રૂપ નથી કે ખરાબ રૂપ નથી, કોઈ રંગ નથી, કશું જ નથી। જાકે મોહ માથા નહીં, જાકે મોહ માથા નહીં, નહીં નાહી રૂપ કરૂપ, સારું રૂપ પણ નથી ને ખરાબ રૂપ પણ નથી, એવું આ તત્વ જે છે તે પુહુપ બાસે તે પાત્રા, પાત્રા એટલે સૂક્ષ્મ, આ સુગંધથી પણ વધારે સૂક્ષ્મ એવું એ તત્વ છે, વધારે સૂક્ષ્મ દેખી શકાય નહીં એવું એ તત્વ છે, વિટામિન સી જેવું એ તત્વ છે। તો આત્માને કેવી રીતે જાણવો? કબીર સાહેબ કહે છે તત્વ રૂપે જાણવો, તત્વ રૂપે જાણવો, આ શરીરની અંદર એ તત્વ રૂપે રહેલો છે, જેમ લીંબુમાં વિટામિન સી તત્વ રૂપે રહેલું છે તેમ।